આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ. આ નિમિત્તે વિશ્વની એ તમામ સ્ત્રીઓને શુભકામનાઓ કે જે પોતપોતાની રીતે અનોખી છે, નિરાળી છે. મોટાભાગે આજના દિવસે મહિલાઓની સિદ્ધિને બિરદાવવાનો પ્રયત્ન લોકો દ્વારા, મીડિયા દ્વારા થતો રહે છે. પણ આજે હું કોઈ સિદ્ધિની વાત કરવા નથી જઈ રહી, પણ વાત કરવા જઈ રહી છું એક જાણીતા છતાં પણ અજાણ્યા એવા મહિલા વ્યક્તિત્વની. એક એવું મહિલા વ્યક્તિત્વ કે જે સમજાવે છે કે બલિદાન અને સમર્પણમાં ફેર છે. બલિદાન કર્યા પછી વ્યક્તિને એનો બદલો, ફળ કે રિવોર્ડ માંગવાની ઝંખના રહે છે. જ્યારે સમર્પણ એ આપી દેવાનું, છોડી દેવાનું નામ છે. આમાં કશું એ માંગવાનું કે ઝંખવાનું રહેતું નથી. હું વાત કરું છું કસ્તુરબા ગાંધીની. ભારતીય સમાજની પુરુષ પ્રધાનતા કહો કે પછી જાગૃતિનો અભાવ, મહાત્મા ગાંધી વિશે જેટલું લખાયું છે તેનાથી અડધું પણ તેમની સાથે કદમમાં કદમ મિલાવનાર કસ્તુરબા માટે નથી લખાયું. ચલો આજે કસ્તુરબાની જીવની પર જરાક દ્રષ્ટિપાત કરીએ. 11 એપ્રિલ 1869 પોરબંદરના એક સમૃદ્ધ કહી શકાય તેવા વેપારી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કસ્તુરબા એટલે ભારતીય નારીની પરંપરાગત અને આધુનિક છબીનો સમન્વય. 13 વર્ષની ઉંમરે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા ગાંધીજી ને પરણેલા કસ્તુરબા માટે ગાંધીજી, એમના બાળપણના મિત્ર, રમતના ભેરુ, પતિ, દાદાગીરી કરતો, ક્રોધ કરતો અને ધાર્યું કરાવતો પતિ, બેરિસ્ટર, દક્ષિણ આફ્રિકાનો નેતા, ભારત ભ્રમણ કરતો હિન્દુસ્તાની નાગરિક, ગુરુ, દોસ્ત, જીવનસાથી અને જેને કસ્તુરબા ઈશ્વરની લગોલગ મૂકી શકે એવા શ્રદ્ધેય વ્યક્તિ. કસ્તુરબા જ્યારે પરણીને આવ્યા ત્યારે ગાંધીજીને તેમનું સાજશૃંગાર કરવું અને તેમની નિરક્ષરતા, આ બંને બાબતો પર ખૂબ ગુસ્સો આવતો. કસ્તુરબાએ આ પરિસ્થિતિથી નાસીપાસ ન થઈને ગાંધીજી પાસે જ શિક્ષણ મેળવ્યું અને અપનાવ્યો સાદગીનો સિદ્ધાંત. કસ્તુરબાએ ભલે MBA નહોતું કર્યું, પણ તેમનામાં મેનેજમેન્ટના ગુણો ખૂબ જબરા હતા. ગાંધીજીના તમામ આશ્રમોનું સંચાલન એ કસ્તુરબાના હાથે જ થયું હતું. આશ્રમની સફાઈ, આશ્રમમાં આવેલા દાનનો મહત્તમ ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવો, મહિલાઓને શિક્ષિત કરવી, પશુપાલનમાં ધ્યાન આપવું, આત્મવિશ્વાસ અને શિસ્તનું સંચન દરેક આશ્રમવાસીઓમાં કરવું, આ તો જાણે કસ્તુરબાનો નિત્યક્રમ. ગાંધીજી પાસે અહિંસાનું શ્રેષ્ઠ હથિયાર હતું, પણ આ હથિયારનો અસરકારક ઉપયોગ કરાવવાના બીજની પાછળ કસ્તુરબા છે. શું આ વાત તમે જાણો છો? વાત કંઈક એવી બની કે કોઈ વાતને લઈને ગાંધીજી સાથે કસ્તુરબાનો ઝઘડો થયો અને કસ્તુરબાએ અબોલા લીધા. કોઈ વ્યક્તિનું મૌન રહેવું કેટલો સરળ, અસરકારક પ્રતિકાર હોઈ શકે તે ગાંધીજીને આ સમયે સમજાયું અને અહીંથી તેમનું અહિંસાનું હથિયાર વધુ ધારદાર, વધુ સબળ બન્યું. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પ્રત્યે થતા વર્તન બદલ મહિલાઓના જૂથને ભેગો કરી અને સરકાર સામે દેખાવો કર્યા. આ દેખાવો કરવા બદલ કસ્તુરબાને 3 મહિનાની જેલની સજા થઈ. જેલમાં અપાતો ખોરાક તેની ગુણવત્તા ખૂબ જ ખરાબ હતી. તેને સુધારવા માટે કસ્તુરબા ઉપવાસમાં બેઠા. અંતમાં જેલના સત્તાધારીઓએ તેમની સામે નમતું જોખવું પડ્યું અને જેલમાં અપાતા ખોરાકની ગુણવત્તા સુધરી. કોઈ પણ સત્યાગ્રહ હોય તેનો મુખ્ય ચહેરો ગાંધીજી ભલે બન્યા, પરંતુ તેનું પીઠબળ એ કસ્તુરબા. ઘાયલોની સારવાર કરવાની હોય, મહિલાઓનું સશક્તિકરણ હોય, સત્યાગ્રહીઓમાં અનુશાસન અને જનસંપર્ક વડે જાગૃતિ કેમ ફેલવાય તે માટેની માહિતી આપવાની હોય, શિક્ષણ આપવાનું હોય, આ બધી જ જવાબદારી તેમના નેતૃત્વ હેઠળ પૂરી થતી. અને કદાચ એટલે જ ગાંધીજીએ કહ્યું છે કે મારા સંપર્કમાં આવનારા 80% જેટલા લોકોમાં મારા કરતાં કસ્તુરબાની ચાહના વધારે હતી. ઈસવીસન 1922 વિદેશી કપડાના બહિષ્કાર માટે તેમણે આપેલા તીખા પ્રવચનના કારણે તેમને જેલની સજા થઈ. 1930 દાંડીયાત્રા વખતે બાપુ, અન્ય સત્યાગ્રહીઓ અને નેતાઓની ધરપકડ થઈ. ત્યારે કસ્તુરબાએ નેતૃત્વ સંભાળવાનું નક્કી કર્યું. સત્યાગ્રહીઓનું મનોબળ તેઓ સતત વધારતા રહ્યા. અને આ જ વસ્તુ જ્યારે અંગ્રેજ સરકારને જાણમાં આવી ત્યારે તેમને જેલની સજા થઈ. ત્યાર પછીનો આખો દાયકો તો જાણે તેમનો કારાવાસની સજાઓ સાથે જ આવ્યો. હરિજનોના ઉદ્ધાર માટે ગાંધીજીએ કરેલ પ્રયત્નો અને તેમની પ્રવૃત્તિઓ ક્યાં કોઈથી અજાણ છે? પણ કદાચ આ કિસ્સો બહુ ઓછા લોકો જાણતા હશે. એક વખત ગાંધીજીએ કસ્તુરબાને મેલું ઉપાડવા કહ્યું. વૈષ્ણવ વાણિયાની દીકરી અને મેલું ઉપાડે? તેમણે નાખુશી વર્ણવી તો ગાંધીજીએ કહ્યું કે મેલું ઉપાડો, નહીં તો આશ્રમ છોડીને જતા રહો. કમ અને કસ્તુરબાએ મેલું ઉપાડ્યું અને આ સાથે તેમને સમજાયું હરિજનો તરફ થતા અન્યાય અને અત્યાચાર. તેમના મનમાં તેમના પ્રત્યે કરુણા તો હતી જ, પણ કરુણાની સાથે હવે તેમાં અનુકંપા પણ જોડાઈ. તેમને સમજાયું કે ગાંધીજીએ શા માટે તેમને આવો કડવો આદેશ આપ્યો હતો. 22 ફેબ્રુઆરી 1944 સવારે 7 વાગે સુશીલા નૈયરે દેવદાસભાઈને કહ્યું કે રાત્રે બાને પથારીમાં દસ્ત થઈ ગયો છે, મને લાગે છે કે યુરેનિમાની અસર થઈ ગઈ છે. બાપુને બોલાવાયા. કસ્તુરબાએ તેમને ચાલવા જવાની ના પાડી અને કહ્યું, મને બેઠી કરો. ત્રીજી વ્યક્તિની હાજરીમાં ક્યારે પણ બાપુને સ્પર્શ સુદ્ધા ન કરનાર બા આજે તેમની છાતી પર માથું રાખી અને બેઠા. બાપુએ તુલસીના પાન નાખી બાને ગંગાજળ પીવડાવ્યું અને બા અનંત યાત્રાએ ઉપડ્યા. કસ્તુરબાના જીવનને ફરીથી જીવંત બનાવવાનો પ્રયત્ન કસ્તુરબા નાટક વડે અમદાવાદના અતિથિ દેસાઈ વર્ષ 2013 કરી રહ્યા છે. આ નાટક માટેનો વિચાર તેમને ક્યાંથી આવ્યો?
કસ્તુરબા કરવા પાછળનો વિચાર મારા મનમાં વર્ષોથી રમતો હતો અને એ વિચાર મને મારા ફેમિલીમાંથી આવેલો. મારા ફાધર જશવંત ઠાકર એ બહુ મોટા નાટ્યકાર અને મારી મા ભારતી ઠાકર એ ડોક્ટર હતા. એમની આખી કેરિયરની સફળતા પાછળ સૌથી મોટો હાથ હતો મારી માનો. પણ સમાજે અને કુટુંબે ક્યારે એ વસ્તુને નોટિસ પણ નહીં કરી અને એનો સ્વીકાર પણ નહીં કર્યો. મારી માનું કન્ટ્રીબ્યુશન જો ન હોત તો મારા ફાધર આટલી મોટી વ્યક્તિ ન બની શક્યા હોત. અને એમાં ક્યાંક કોઈ ક્ષણે મારું કનેક્શન કસ્તુરબા સાથે જોડાઈ ગયું.
કસ્તુરબા વિશે જ્યાં ખાસ સાહિત્ય ઉપલબ્ધ નથી અને વળી આજના જમાનામાં કસ્તુરબાને સુસંગત બનાવવા તે ખરેખર એક મોટો પડકાર છે.
એટલે માહિતીનો અભાવ એ સૌથી મોટી ચેલેન્જ હતી. બીજી ચેલેન્જ હતી એને નાટકમાં કન્વર્ટ કરવાની, કારણ કે નારાયણભાઈએ ગાંધીજી ઉપર, મહાદેવભાઈ ના જીવન ઉપર એમ ઘણું લખ્યું છે. આ જયારે નારાયણભાઈ દેસાઈએ નાટક લખવાનું શરૂ કર્યું ત્યારે એ 86 વર્ષની ઉંમર હતી એમની. ત્રીજી ચેલેન્જ એ હતી કે અમારા બધા એક્ટર્સ તો અમદાવાદના યંગસ્ટર, જે લોકો એ નથી આઝાદીની મુવમેન્ટ જોઈ, જે લોકોને કદાચ ઇતિહાસ પણ ખબર નથી, એમને આખા વિષયમાં રસ કરાવવો અને એ સમયમાં પાછા લઈ જવા.
અને કસ્તુરબાના એ ગુણો કે જે આજના સમયમાં પણ યથાર્થ છે તેની વાત કરીએ તો
એક જે કસ્તુરબાનો બહુ મોટો ગુણ હતો કે ગાંધીજીની ભૂલ હોય તો એટલે એમના મોઢે કહી દેતા અને પોતાની ભૂલ હોય તો સ્વીકારી લેતા અને એને એને સુધારીને જિંદગીમાં આગળ ચાલતા. તો એમની જે અનુકંપા છે ગરીબો તરફની, દલિતો તરફની, સ્ત્રીઓ તરફની, એ એક બહુ જ મોટી વાત છે.
અંતમાં તો વિશ્વ મહિલા દિવસ ને ગર્વથી ઉજવતા એટલું જ કે સ્ત્રી સશક્તિકરણનું એક પાસું સંપૂર્ણ સમર્પણ અને અગાઢ શ્રદ્ધા પણ છે.